તારીખ 2/5/1997 ડાયરીના બોલ નંબર 873 874 અને 509 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180.
એક વાત છે, અને પોતાના સુખ ભાસવું એ બીજી વાત છે. હજી તો પરોક્ષ જ્ઞાનમાં પણ સમજાય કે સુખ આત્મામાં છે, પણ આત્મામાં સુખ ભાસે એ સાવ બીજી વાત છે. ભાવભાષણમાં સુખ લાગે છે, ભાસે છે, એટલે ભાવભાષણ છે જે આત્માનું, એમાં તો આત્મામાં સુખ લાગે છે, ફીલ થાય છે. એમ અત્યારે એમ લાગે છે કે હું માણસ છું, માણસ છું એમ લાગે છે, માણસ છું એમ વિચાર આવે છે એમ નથી, માણસ છું એમ લાગે છે. એમ ભાવભાષણમાં સુખ આત્મામાં લાગે છે. એટલે કે અસ્તિત્વ ગ્રહણ થાય છે, સુખના અસ્તિત્વનું ગ્રહણ થાય છે, એને અસ્તિત્વ ગ્રહણ પણ કહે છે. જ્યાં સુખ લાગે ત્યાં જીવની વૃત્તિ દોડી જાય, તે જીવનો સ્વભાવ છે. જ્યાં સુખ લાગે ત્યાં પરિણામ દોડે, એટલે જીવનો સ્વભાવ છે. એમાં કાંઈ સમજવાનું શીખડાવવાનું કાંઈ નથી. જ્યાં સુખ લાગે ત્યાં પરિણામ એ બાજુ દોડવાના, એ જીવનો સ્વભાવ છે. તેથી સ્વરૂપનું ભાવભાષણ થાય તો જ ભૌગોલિક વિષયો પ્રત્યેનું વલણ યથાર્થપણે બદલાય. ભૌગોલિક વિષય પ્રત્યેનું વૃત્તિનું જે વલણ છે એ યથાર્થપણે ક્યારે બદલાય? ભાવભાષણ થાય ત્યારે. કેમ કે ભાવભાષણમાં સુખ આત્મામાં છે એમ ભાષ્યને લાગ્યું, અનુભવ અંશે લાગ્યું છે, ત્યાં વેદન અંશે લાગ્યું છે ભાવભાષણમાં. એટલે જે બાહ્ય પદાર્થો પ્રત્યે જે સુખનો નિશ્ચય છે એ પણ સુખ લાગીને થયેલો નિશ્ચય છે. કેવો નિશ્ચય છે? સુખ લાગ્યું છે એટલે નિશ્ચય થયો છે. એ ક્યારે બદલાય? કે જયારે આત્મામાં સુખ લાગે ત્યારે. નહીતર શું પરિસ્થિતિ છે કે બાહ્ય પદાર્થમાં પંચેન્દ્રિયના વિષયોમાં જીવને સુખ લાગે અને શાસ્ત્ર લઈને સ્વાધ્યાય કરે ત્યારે એમ વિચારે કે સુખ તો આત્મામાં છે અને પૂર્વમાં ક્યાંય સુખ નથી. એવું લાગવા અમે વિચાર કામ નથી કરી શકતો. લાગવા સામે લાગવું જોઈએ. કોઈ તરવાર લઈને મારવા આવે એમાં એની અમે લાકડી લઈને ન જવાય, એની અમે તરવાર જોઈએ. પછી તરવારની સામે તરવાર જોઈએ, પિસ્તોલની સામે પિસ્તોલ જોઈએ. પિસ્તોલ વાળા અમે તરવાર ને કામે પાછી. એમ તમને જે સુખ લાગે છે બાહ્ય પદાર્થમાં એની સમય આત્મામાં સુખ લાગે તો જ એ જાય. વિચાર કરવાથી ન જાય. હજાર વાર વિચાર કરો ને પાકો કરો ને તો ન જાય. મોક્ષો મળે છે એ રીતે વાત કરે. એ બધું ઘણું પાકું કર્યું હોય કે ક્યાંય સુખ નથી, પણ ખાવા બેસીએ ને અને ત્યાં સ્વાદ આવે ને ત્યારે જે લાગે છે એમાં ઓલું વિચારેલું મારી જાય છે, જે વિચારીને નક્કી કર્યું હોય એમાં હારી જાય છે. હારી જવાનું કારણ છે કે અહીંયા તમે માત્ર વિચાર્યું છે, ઓલાપણા લાગ્યું છે. એ લાગવાનું મટે ક્યારે? કે ભાવ ભાષણ થાય ત્યારે. માત્ર ઉપર ઉપર ની સમજણ થી વિચાર મટાય નથી, ઉપર ઉપર ની સમજણ છે. માત્ર ઉપર ઉપર ની સમજણ થી આત્મવૃત્તિ માં ફેર પડતો નથી, ફેરફાર ન થાય. સમજેલું ક્યાં પીડ્યું રહીએ અને અહીંયા રસ લઈ લઈએ. આ તો ભાઈ મીઠી એવી અમૃત જેવી કેરી છે. કેવી મીઠી? અમૃત જેવી કેરી છે. ત્યાં જે લાગે છે ત્યાં હું સમજણ ક્યાં પડી રહીએ અને પરિણામમાં રસ લઈ લઈએ. જેવો રસ લીધો એટલે જ્ઞાન ને આવરણ આવશે. જ્ઞાન ને જે જ્ઞાન રસ વેડવાનો છે એને કેરીના રસમાં વેડી લીધો. જ્ઞાન નો રસ પીડ્યો રહ્યો. આમ ચોખ્ખી વાત છે. સામે સામું છે કેમ કે અનુભવ જ્ઞાન છે. સુખનું જ્ઞાન છે એ વિચાર અને સમજણનું જ્ઞાન નથી, પણ અનુભવ જ્ઞાન છે. કેમ કે સુખ દુઃખ અનુભવનો વિષય છે, એ ક્યાં વિચારનો વિષય છે? સુખ ને દુઃખ તો અનુભવનો વિષય છે. એ અનુભવનો વિષય તમે ચોપડી લઈને સમજી લ્યો હવે અનુભવે, એ કેવી રીતે સમજાય? કુકિંગ ક્લાસમાં તમે રોટલી બનાવી હોય ત્યારે ગોણા ઉપર વેલણ ફેરવવાનું છે. રોટમાં પાણી નાખી અને એનો પીંડો બનાવવાનો છે, પણ કેમ બનાવવો એ તો એને હાથે બનાવે ત્યારે જ ખબર પડે. અનુભવ જ્ઞાન એ અનુભવ જ્ઞાન છે. બધું તો થિયરિટિકલ નોલેજ છે, આ પ્રેક્ટિકલ નોલેજ છે. સુખ દુઃખ અનુભવ જ્ઞાનનો વિષય છે. સુખનો અનુભવ થાય છે, દુઃખનો અનુભવ થાય છે. આપણે પુસ્તક લઈને અનાકૂળ લક્ષણ તે સુખ, નિરાકુળ લક્ષણ તે સુખ, આકુલતાનું લક્ષણ તે દુઃખ, સમજાઈ ગયું ન ચાલે. એવી રીતે સમજાઈ ગયેલું ન ચાલે. માત્ર ઉપર ઉપર ની સમજણ થી આત્મવૃત્તિ માં ફેર પડતો નથી, અર્થાત વિષય સુખ નું આકર્ષણ મટતું નથી, એનાથી આકર્ષણ મટે. ઉદય કાળે રસ લેવાઈ જાય છે, ઉદય આવે પ્રી કોન્સેપ્ટ તો પીડો છે. આ શાક કરતા આ શાક સારું, રોટલી કરતા મીઠાઈ સારી, નિશ્ચય તો પીડો છે. ઉદય આવે તો રસ લેવાઈ જશે. એ નિશ્ચય ક્યારે બદલાય? કે ભાવ ભાષણના સ્વરૂપના નિશ્ચય વખતે. સ્વરૂપ નિશ્ચય બીજા નિશ્ચય કુદરતના નિશ્ચયને બદલી નાખે. આત્માનો નિશ્ચય અનાત્માનો નિશ્ચયને બદલે. આમ છે સામે આવું. 873 છે અને સુખ ઉપર લીધેલું છે. સ્વરૂપ નિશ્ચય થવાથી પછી એ વાત લંબાવી છે એટલે પણ જોઈ લીધો છે એમાં. સ્વરૂપ નિશ્ચય થવાથી પોતા વિશેનો મિથ્યા અભિપ્રાય આખો બદલાઈ જાય છે. આખો બદલાઈ જાય છે એટલે શું? હું માણસ છું એ વસ્તુ બદલાઈ જાય છે. હું આત્મા છું એ નિશ્ચય થાય છે ત્યારે હું માણસ છું અને માણસ અંગેના જેટલા સંબંધ વાળો છું એ બધું બદલાઈ જાય છે. રાગ વાળો છું બધું બદલાઈ જાય છે. નિશ્ચય આખો બદલાઈ જાય છે. સ્વરૂપના નિશ્ચયમાં આ વાત છે. વર્તમાન પર્યાયમાં ભાવ હોવા છતાં અને હજી ભાવના કારણરૂપ મિથ્યાત્મનો નાશ ન થયો હોવા છતાં સ્વરૂપ નિશ્ચય થાય એટલે ભાવરહિત પદાર્થનો નિશ્ચય થયો. કે આ ભાવ મારામાં નથી અને ભાવનું કારણ પણ મારામાં કોઈ નથી એવો હું ભાવરહિત પદાર્થ છું. લાખો નિશ્ચય ભાવ સંબંધીનો બદલાઈ જાય છે. આ મનુષ્ય ભાવ મારો છે એમ માયનું હતું એ મારી ભૂલ થઈ ગઈ. હું ભાવરહિત પદાર્થ છું ભાવ ભાષણમાં એમ થાય. તેથી સ્વરૂપ નિશ્ચયનું ઘણું મહત્વ છે. સ્વરૂપ નિશ્ચય છે એ વિના કોઈને સ્વરૂપનો અનુભવ ન થાય. સ્વરૂપ નિશ્ચય થયા વિના કોઈને સ્વરૂપનો અનુભવ ન થાય. સ્વરૂપનો અનુભવ કન્ડિશનલ છે. કયા સ્વરૂપ નિશ્ચય થવો જોઈએ? પ્રી કન્ડિશન છે. 144 ગાથામાં લીધી ને, અક્ષાંતિ ગ્રાંત થાય તેને અનુભવ થાય, સમીર દર્શન સમીર જ્ઞાન થાય. તો કે પ્રથમ તો શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કારણ દીધું એનું મહત્વ ઘણું છે. કેમ? કેટલું બધું મહત્વ છે કે જે નિર્વિકલ્પ અનુભવ થશે સમીર દર્શન વખતે એ ક્ષણ માત્રમાં પૂરો થઈ જશે. નિર્વિકલ્પ અનુભવ કેટલું રહેવાનો? ક્ષણાર્ધ, અડધી સેકન્ડ. પણ નિશ્ચય નહીં બદલાય. એ પહેલા નિશ્ચય હતો અને પછી નિશ્ચય એમને બદલશે. નિશ્ચયનું મહત્વ ઘણું છે. ઉપાવદેવ તો ત્યાં સુધી લખે છે કે કોઈ જીવ સમ્યક દર્શન પામીને મિથ્યાત્વમાં આવી જાય તો ફરીને પાછો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરશે. એનું કારણ એને ભાવ ભાષણમાં અસ્તિત્વ ગ્રહણ કર્યું તે છે. અનુભવ નો લીધો, સમ્યક દર્શન પામ્યો છે માટે સમ્યક દર્શન ફરીને પામશે એમ ન લીધો. એને ભાવભાષણ થયું છે માટે ફરીને સમય દર્શન પામવાનો છે એમ કીધું છે. એટલે એનું મહત્વ ઘણું છે. સ્વરૂપ નિશ્ચયનું મહત્વ ઘણું છે. અને કૃપાળુદેવે 254 પત્રમાં મુમુક્ષુને પદાર્થ નિર્ણય સુધી પહોંચાડ્યો છે. એક વાર તો પદાર્થ નિર્ણય કરી લે, તારા સ્વરૂપને ઓળખાણ કરી લે, પછી સમીર દર્શન સામે ચાલીને આવશે ત્યારે લેવા જવું નહીં પડે. એમાં આખો નિશ્ચય બદલાઈ જાય. તેથી સ્વરૂપ નિશ્ચયનું ઘણું મહત્વ છે. અભિપ્રાયમાંથી સંસારીપણું નાશ પામે છે. હવે અહીંયા અભિપ્રાયનો એ પડખું આપણે વધારે વિચાર્યું છે કે અભિપ્રાયમાં કયો અભિપ્રાય તૂટી જાય છે? હું સંસારી છું એ અભિપ્રાય તૂટી જાય છે. સ્વરૂપ નિશ્ચય થયો એટલે બધા મિસકોન્સેપ્ટ ગયા. એ પેલા ક્રમે ક્રમે થોડા જાય છે. સ્વરૂપ નિશ્ચયમાં બધા ખોટા અભિપ્રાય બધા ચાલ્યા ગયા. અને અભિપ્રાયમાં એક પણ વિપરીત અભિપ્રાય રહે એને સ્વરૂપ નિશ્ચય ન થાય, એને અનુભવ તો થાય જ નહીં. કેમ કે એ વિપર્યાસ છે, મોટો અભિપ્રાયનો વિપર્યાસ એ પૂરો વિપર્યાસ છે. એટલા માટે અભિપ્રાયમાંથી સંસારીપણું નાશ પામે છે અને અભિપ્રાયમાં પરમેશ્વર પદ સ્થપાય છે. આ અભિપ્રાયનું પ્રકરણ લીધું મારે. આ પોઈન્ટ કયો જોડ્યો આમાં? સ્વરૂપ નિશ્ચય સાથે અભિપ્રાયનો પોઈન્ટ જોડ્યો છે આમાં, કે આખું સંસારીપણું છે એ અભિપ્રાયમાંથી ખલાસ થાય છે અને હું પરમેશ્વર છું એ અભિપ્રાયમાં સ્થાપના થાય છે. પરિણમનમાં નથી આવ્યું, અભિપ્રાયમાં એની સ્થાપના થઈ ગઈ. નિજ પરમાત્માને ની સ્થાપના થઈ, અભિપ્રાયમાં નિજ પરમાત્માની સ્થાપના કરી. આપણે ભગવાનની મૂર્તિની સ્થાપના કરીએ છીએ ને જૈન મંદિરમાં, મન મંદિરમાં અભિપ્રાયમાં સ્થાપના કરી નિજ જીનેશ્વર પરમાત્માને. અભિપ્રાય ઉપર પરિણમન ચાલશે પછી. આપણે જેવો અભિપ્રાય હોય તેવી દશા સહજ કેળવાય એ પરિણમનનું વિજ્ઞાન છે. સાયન્સ એમ બોલે છે, તમારો જેવો અભિપ્રાય હોય તેવી દશા તમારી કેળવાઈ જાય. અભિપ્રાયમાં પરમેશ્વર પદને સ્થાપો એટલે તમે પરમેશ્વર થવાના થવાના ન થાવ. પરિણામમાં પર્યાય આ મૂળ પકડ્યું, પરમાત્મા થવાનું મૂળ અહીંથી પકડાય છે. એકદમ સાયન્ટિફિક વાત છે. પછી જ તેવી દશા થવાનો યથાર્થ પ્રયોગ, યથાર્થ પ્રયાસ સહજ ચાલે છે. જ્યાં અભિપ્રાય થઈ ગયો, બદલાઈ ગયો, ત્યાં એવી દશા થવાનો યથાર્થ પ્રયાસ સહજ સહજ ચાલવા લાગે છે. આસન ભવ્ય જીવને, આસન ભવ્ય એટલે જેનો સંસારનો કિનારો નજીક છે, નજીક આવી ગયો છે એવા ભવ્ય જીવને, વર્તમાનમાં જ હું પરિપૂર્ણ છું તેમ શ્રવણ થતા જ ઉલ્લાસ આવે છે. આ એક સિમ્પટમ બતાવ્યું છે. કોઈ જીવ સાવ નવો છે એમ સમજી લો, એકદમ ન્યૂ કમર છે, આ લાઈનમાં પ્રવેશ કરવા આવ્યો છે. કુદરતી અને જ્ઞાની પુરુષના શ્રીમુખેથી એ વાત એને લક્ષ ઉપર આવે કે અરે હું તો વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, પરમેશ્વર પદ છું. એ સાંભળતા જે ઉલ્લાસ આવે જો એને, તો સમજવું કે આની ગાડી ઉપડી. બહુ ગુડ સાઇન છે. સ્વરૂપને સાંભળતા તમે ઉલ્લાસ આવ્યો, બહુ સારી નિશાની છે. નવામાં નવો જીવ હોય કરોડો અબજોપતિની વાત સાંભળીને ઉલ્લાસ આવે ને, એ થવાનો પ્રયત્ન કરે, કર્યા જ કરે. એવું મારે આ વાત થવું છે, એવું મારે આ વાત થવું છે, એવું છે. ઉલ્લાસ આવે છે એની રૂચિ બતાવે છે. અવ્યક્ત રૂચિ છે, એ રૂચિ બહુ સારી નિશાની છે. જેમ આ જન્મ દરિદ્રીને નિધાન દેખાડનાર મળે એને હોશ આવે, તેમ જન્મથી ભીખ માગતો હોય, જન્મ ત્યારથી મા બાપ મરી ગયા હોય, ભીખ માગતો 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 જવાન થઈ ગયો અને હજી ભીખ જ માગે છે, એને એના ઘરમાં નિધાન દેખાડ્યું અને કેટલી હોશ આવે. એટલે તું કરોડપતિ અબજપતિ તારા ઘરમાં જ બધું ભર્યું છે, જોવા કેટલી હોશ છે એને. એવું અનંતકાળથી પોતાનું નિધાન નથી જોયું, ગુણ નિધાન નથી જોયું. એને દેખાડનાર મળે જ્ઞાની પુરુષ, કે તું વર્તમાનમાં જ પરિપૂર્ણ છો, અનંત ગુણોથી ભરપૂર છો, અને જો એની રૂચિ ઉપડે તો સમજવું કે આ હવે ઉપડશે અને હોશ ચડી, એને રસ ચડેલો. એ આત્મરસ પ્રગટ કરવા માટેનું નિશાની આવી ગઈ, લક્ષણ આવી ગયું એની પાસે. સાંસ્કૃતિક પુત્રના લક્ષણ તારાના માટે એમાં આજે પહેલી હોશ એને ઉપડીને નાનીને માપી લે છે, અને આત્મા સાંભળીને હોશ ચડી છે, હવે અમેરવી દે છે. રસ આવે તો પરિણતિ થઈ જાય, રસ ચડવો જોઈએ. એમ આ જન્મ દરિદ્રીને નિધાન દેખાડનાર મળે અને હોશ આવે, તેમ મળતા હોશ આવે તેમ બધા ઝાંખા ઉતરશે, ઝાંખી ઉતરશે પાછળ બહુ ઝાંખું છે, પાછળ ઘણું સરસ. આમાંથી જોવું છે, ન્યાય એ સુવિચારણાનું અંગ છે કે જે મુખ્યપણે આત્માને નિર્દોષતા, પવિત્રતા અને આત્મશાંતિ પ્રત્યે દોરી જાય છે. ન્યાય શબ્દ ની ધાતુમાંથી નીકળે છે, નય અને ન્યાય, નિર્ણય ટુ નીડ, દોરી જવું. ક્યાં દોરી જાય? કે આત્માના સ્વરૂપ પ્રત્યે જે નિર્દોષ છે, પવિત્ર છે અને શાંતિથી ભરેલું છે એનું નામ ન્યાય. લૌકિક ન્યાયની વાત નથી. આગમ અને પરમાગમોમાં જે ન્યાયનો વિષય છે, ન્યાયના મોટા ગ્રંથો છે આપણે ત્યાં, એટલે તો હજી હિન્દી ગુજરાતીમાં અનુવાદ થઈને પ્રકાશિત નથી, પણ એમાં એવા મોટા મોટા ગ્રંથો છે, અષ્ટ સહસ્ત્રી ને પ્રમેય કમલ માર્તંડ ને નામી ન્યાય મળ્યા વગર. ગુરુદેવ કહેતા હતા આપણને, આપણે સંસ્કૃત ભણ્યા નથી ને આ બધા ગ્રંથો સંસ્કૃતમાંથી અન્યનો વાત થયા નથી. સંસ્કૃતમાંથી અનુવાદ કરનાર વિદ્વાનો હોય તો ઘણું હજી કામ બાકી છે જૈન દર્શનના શાસ્ત્રોનો. જૈવકની સંસ્થા મેં એટલા માટે સ્થાપી હતી, અત્યારે જે બધા વિદ્વાનો તૈયાર થાય છે ને એના મૂળમાં અમે ઊભા છે. યોજના અમારી હતી, આ સંસ્થા ઉભી કરવી અને એમાં વિદ્વાનોને, આજે પણ વિદ્વાનોને સંસ્કૃત કોલેજમાં મોકલીએ છીએ સંસ્કૃત કોલેજની ફી ભરીને, પણ કોઈ અનુવાદ કરતો નથી. 100-200 જણા તૈયાર થયા છે પણ કોઈ અનુવાદ નથી કરતો. બહુ મહત્વનું કામ બાકી છે. પણ ન્યાય કોને કહેવાય કે જે આત્માને આત્મશાંતિ પ્રત્યે દોરી જાય એનું નામ ન્યાય. જેમ કે દ્રષ્ટાંત આપ્યો છે, શારીરિક વેદના તે દેહનો ધર્મ છે. શારીરિક વેદના તે સાતા સાતા દેહનો ધર્મ છે. તે જીવનો પર્યાય ધર્મ પણ નથી. શારીરિક વેદના છે, દુખાવો થાય છે ને, આમ તો આયુર્વેદનો નિયમ એ છે જ્યાં વાયુ ત્યાં દુખાવો. વૈદકની ભાષામાં એને શૂળ કહે છે, દુખાવાને શૂળ કહે છે. શૂળનું કારણ વાયુ છે. મોટો અવડું મોટું ગુમડું હોય પણ દુખે નહીં અંદર વાયુ ન ભરાવાના હોય તો, અને ઘીની ફોરકી થઈ હોય ને તો રાડ પડાવે અંદર વાયુ ભરાવાના હોય તો. મને 30 વર્ષ સુધી માથું દુખે તો બામ લગાડવાની ખબર નહોતી પડતી, ને ઇન્જેક્શન મેં લીધું નહોતું. 30 વર્ષની ઉંમર સુધી એક ઇન્જેક્શન નહીં લીધે, કોઈ મોટી માનગી નહીં આવેલી, અને દવાને કાંઈ ખબર પડે નહીં. હું તો શું છે, 21 વર્ષથી આ લાઈનમાં જોડાયા પછી ધૂંધડી ચડી ગઈ, પછી કંઈ શરીરને ખબર નહોતી. દુઃખ તો શરદીનો કોઠો હતો, શરદી બહુ રહેતી હતી, પણ આ બાજુ ચાલતા હતા, એક બાજુ ગાડી હાલતી હતી. પછી દાદી ખબર તો પડી, આ ગુરુદેવની હેલ્થ પણ હાથમાં લીધા પછી એમનું જો બ્લડ કેન્સર જાહેર થયું અને ફેર હાથમાં લીધી પછી ઊંડા ઉતરવાનો સ્વભાવ પહેલાથી, ગમે વિષયમાં હાથમાં લઈએ તો ઊંડા ઉતરી જવાનો સ્વભાવ, એટલે ત્યારથી બધું ઘણું એલોપેથી શું કહેવાય, હોમિયોપેથી શું કહેવાય, આયુર્વેદ શું કહેવાય. હું બી આવ્યો ગુરુદેવની દવા માટે, તો અહીંના મોટા મોટા ડોક્ટરો નામાંકિત ઇન્ટરનેશનલ ફેમવાળા હેમેટોલોજીસ્ટ ને બધા એને કન્સલ્ટેશન કરવાનું થાય, મોટા મોટા વૈદ્યોની સાથે હોમિયોપેથી સાથે બધા એની સાથે કન્સલ્ટેશન ખૂબ થતું. ત્યારથી પછી શરીર વિજ્ઞાનની થોડી થોડી ખબર પડવા માંડી. બેનશ્રીની ફાઇલ 5 વર્ષમાં રાખ મારે, 1.5 વર્ષ ગુરુદેવની ફાઇલ હતી, પાંચ છ વર્ષનો અભ્યાસ થઈ ગયો એટલે ડાક્ટર જેવું થઈ ગયું. શું કહેશે, શારીરિક વેદના તે દેહનો ધર્મ છે, તે જીવનો પર્યાય ધર્મ પણ નથી. એ તો જીવનો પર્યાયનો પણ ધર્મ નથી. અને પૂર્વે જીવે વિકાર ભાવના નિમિત્તે બાંધેલા એવા કર્મનું ફળ છે, પશાતા થઈ જાય. શું તેમ જાણીને સ્વાભિમુખ થવું અર્થાત જ્ઞાનને જ્ઞાનથી વેદવું, પણ જ્ઞાનમાં જણાતી વેદનામાં સ્વપણાનો પોતાનો અભાવ જોઈને અથવા પોતાનો અભાવ અવલોકીને તે વેદનાથી ભિન્નતા કરવી અથવા ભિન્નતા અનુભવવી, આવા પ્રયોગ કાળે જે ઉક્ત સુવિચારણાના ન્યાયો વિચારાય છે તે વિચારતા સાથે સાથે આત્માને પોતાને મૂળ સ્વરૂપે નિત્ય અભેદ અછેદ જરારોગ મરણથી રહિત અવ્યા બાદ અનુભવ સ્વરૂપે ભાવતા ભાવતા સ્વરૂપનો સમ્યક પ્રકારે નિશ્ચય આવે છે. શું વાત લીધી છે, વિચારણામાંથી સુવિચારણામાંથી સ્વરૂપ નિશ્ચય સુધી કેવી રીતે પહોંચવું, પોઈન્ટ એટલો છે. ઓકે, વિચારણામાં શું હોય છે, ન્યાયની મુખ્યતા હોય છે. વિચારણામાં શેની મુખ્યતા હોય છે, ન્યાયની મુખ્યતા હોય છે. તો એ ન્યાય એવો હોવો જોઈએ કે જે તમને તમારા સ્વરૂપ પ્રત્યે દોરી જાય, એ વાત અહીંયા કરવી છે. એટલી વાત કરવી છે, વિચારણા ઉત્પન્ન થઈ છે. સુવિચારણા એટલે શું, થોડુંક આપણે સ્પષ્ટીકરણ કરીએ. સુવિચારણા એટલે માત્ર આત્મકલ્યાણના લક્ષ્ય વિચારવું, તે શું બધો જ વિચાર આત્મકલ્યાણ અર્થ કરે. કાંઈ પણ ઉદય આવી પડે એટલે એમ વિચારે કે આમાંથી આત્મકલ્યાણ થાય કે અકલ્યાણ થાય, કેવી રીતે થાય, આત્માનું કલ્યાણ કેવી રીતે થાય ને અકલ્યાણ કેવી રીતે થાય. એનું સેન્ટર પોઈન્ટ આત્મકલ્યાણ, બધી વાતનું કેન્દ્ર બિંદુ એ થઈ જાય. દરેક ઉદયમાં પછી દુકાને કમાવા જાય તો એ વાત કે આ કમાવું શું કરવા, કે આપણે દિનતા માવીને કે લાંબો હાથનો પડે એટલા હાથ. એ છે વધારે આપણે આમાં રોકાવું નથી. જો આત્મકલ્યાણ કરવું હોય તો એ સીધી લિમિટ આવી જાય. ઠીક, પછી તો કે એ તો અમુક વ્યવસ્થા થાય ત્યાં સુધી, એ પહેલા તો કે એ દરમિયાન ચાલુ જ રાખવાનું. આપણે પ્રવૃત્તિ કરવી પડે ત્યારે પણ આત્મકલ્યાણ અંગેનો આપણો દ્રષ્ટિકોણ છે એ તો ફરવો જ ન જોઈએ. એની જે પોતાના આત્મકલ્યાણના લક્ષ્યવાળી વિચારણા એને સુવિચારણા કહે છે. કૃપાળુદેવે 23મા વર્ષમાં એક પત્ર લખ્યો છે, ખાવું છે તો આત્માર્થે અને ઉપવાસ કરવો હોય તો પણ આત્માર્થે, માન મેળવવા માટે નહીં. રડવું છે તો પણ આત્માર્થે અને નિવૃત્તિ લેવી હોય તો પણ આત્માર્થે. બોલવું છે તો પણ આત્માર્થે અને મૌન લેવું હોય તો પણ આત્મા છે, એ શું બતાવે છે? મારે મારા પ્રયોજન સાથે બધી જગ્યાએ મારે મારા પ્રયોજનનું અનુસંધાન થવું જોઈએ, એવી જે વિચારણા, એને શું વિચાર નાખી છે એના ઉપર કૃપાલુદેવે ગાથા લખી છે. આ પાયાનો વિષય છે એટલે કે જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. આ પુનરાને એમાંથી પ્રગટ છે. જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. જે જ્ઞાન એ ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ, એક કડીમાં નિર્વાણ પદ, શું વિચારણાથી નિર્વાણ પદ સુધીની લિંક મૂકી છે. એમાં એ શું વિચારણામાં સ્વરૂપ પ્રત્યે ના ન્યાયો છે, એવો એક ન્યાય આપણે આ પોઈન્ટે વિચાર્યો છે. દ્રષ્ટાંત લઈને જેમ કે શારીરિક વેદના આ ઉદય આવ્યો, શરીરમાં વેદનાનો ઉદય આવ્યો. ઉદય એટલા માટે છે કે એકડે હાંડલામાંથી બધા ખાય છે ને એકને પેટમાં દુઃખ ના આવે ને બીજાને કાંઈ ન થાય. એક ભાણામાં હાથ હોય તોય તે અડધું તમે ખાવ, અડધું હું ખાવું, એકને પેટમાં દુઃખ આવે ને એકને કાંઈ ન થાય, એનો ઉદય ચાલુ થયો. એ દેહનો ધર્મ છે, જીવનો પર્યાય ધર્મ નથી. અને પૂર્વે જીવે કોઈ પ્રકારના વિભાવ વિભાવ ભાવે બાંધેલો એ કર્મ આવ્યું છે, એનું ફળ છે, એનો ન્યાય સમજવા મળ્યો, એનું કારણ સમજવા મળ્યું, એના ઉપરથી ન્યાય તારવવાનો છે. વેદના શેમાંથી થઈ? પૂર્વ કર્મના ઉદય છે. આ મુખ્ય કારણ છે, બાકી બધા કારણો ગૌણ છે. કે ભાઈ તમને જર્મ્સ લાગી ગયા કેમ કે તમે ફલાણી જગ્યાએ ફરવા ગયા હતા, કેમ કે ત્યાં ઘણા ફરવા જાય છે, બધાને લાગતા નથી. કે તમે ભાઈ ખાટું ખાતું પરેજ ન પાડી ફલાણું થયું, કઈ ચીજ તો ઘણા ખાતા આવે છે, ખાવાની ચીજ તો બધા ખાય છે. મુખ્ય કારણ તો પૂર્વ કર્મ છે, બાકી બધા જે કારણો છે સંયોગી કારણો છે, એ તો કહેવા માત્ર છે, નિમિત્ત માત્ર હોવાથી કહેવા માત્ર છે. એ તો હવે પોતાના બાંધેલા કર્મનું ફળ છે એમ જયારે સમજાણો ત્યારે ન્યાય એમ કે છે કે તું હવે સ્વરૂપ સન્મુખ થા, વેદનાને વેદીશ નહીં. શું કે છે? વેદનાને નહીં વેદતો, વેદનાની સન્મુખ થઈને જે કંઈ વેદનાને વેદીશ તો ફરીને એવી જ વેદના થવા માટેનો આ સાતા વેદની કર્મ તને બંધાઈ જશે. કરવું શું? તો કે જ્ઞાન વેદનાને વેદવી. શું કરવું? જ્ઞાન વેદનાને વેદવી. એમ ન્યાય એ બાજુ લઈ જાય છે. તને ક્યાં લઈ જાય છે? જ્ઞાન વેદના પ્રત્યે. તો કર્મફળ જાણીને સ્વાભિમુખ થવું એટલે કે જ્ઞાનથી જ્ઞાનને વેદવું. પણ જ્ઞાનમાં જણાતી વેદનામાં, વેદના તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે અરીસામાં, પણ જ્ઞાનમાં જણાતી વેદનામાં પોતાનો અભાવ અવલોકો. સ્વપણાનું એટલે પોતાનો અભાવ જોઈને, અભાવ અવલોકીને, કેમ કે તે જળની પર્યાય છે, શરીરની પર્યાય છે, એમાં ચૈતન્ય કાંઈ નથી, એવું જોઈને એવું અવલોકીને તે વેદનાથી પોતાની ભિન્નતા કરવી એટલે કે ભિન્નતા અનુભવવી. ભિન્નતા કરવીનો અર્થ શું છે કે ભિન્નતા અનુભવવી. જ્ઞાન વેદના દ્વારા શારીરિક વેદનાની ભિન્નતા અનુભવવી. ઘણા નવા માણસો પ્રશ્ન કરે છે કે આપણને ખ્યાલ આવ્યો કે આ બધું જેટલા દુઃખ છે એ બધા કર્મના ફળ છે, આપણા બાંધેલા કર્મના ફળ છે એવું સમજાય છે. તો હવે તો આપણે કર્મ ન બાંધીએ એવું આપણું જીવન ગોઠવશું. તો પહેલા આપણે અજ્ઞાન પણ બંધાઈને બાંધી લીધા હોય એ તો ભોગવવા પડશે ને, એનું દુઃખ તો ભોગવવું પડશે ને, એની ચિંતા થાય છે. કેમ કે એની ચિંતા કરવાનું તારે હવે કારણ નથી. એ વેદનાનો ઉદય આવે ત્યારે ભિન્નતા કરવાના પ્રયોગમાં જાજે, એટલે તને એનું દુઃખ ભોગવવાનો વારો નહીં આવે. ભલે બાંધેલું કર્મનું ફળ છે, બાંધેલું કર્મ છે એનું ફળ છે અને ઉદયમાં આવે છે, તો પણ એનો દુઃખ ન ભોગવાય એવો ઉપાય જ્ઞાન દશામાં છે. ખરો આ માર્ગમાં એનો ઉપાય છે. અને કિંમત કેટલી કરવી હવે? કે તમે પહેલા ભૂલ કરી હોય અને અત્યારે સુધારી શકો. ભૂલ કરી એટલે ભૂલનો ભોગ તો ભોગવવો જ પડે એમ કે માણસ, ભૂલનો દંડ તો ભોગવવો જ પડે. તો કે નહીં, તને વેદના કરતા આવડે, ભિન્નતા અનુભવ કરતા આવડે, તને એનું દુઃખ નહીં લાગે. તે વેદનાથી ભિન્નતા અનુભવવી આવા પ્રયોગ કાળે, હવે જો વિચારણામાંથી પ્રયોગમાં લાગવી, ક્યાં લાગવી? વિચારણા, શું વિચારણામાંથી પ્રયોગમાં વાતાવે કે આવા પ્રયોગ કાળે જે ઉક્ત સુવિચારણાના ન્યાયો છે તે વિચારાય છે, અને તે વિચારતા સાથે સાથે પોતાને મૂળ સ્વરૂપે ભાવતા 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 સ્વરૂપનો નિશ્ચય થાય છે. વિચારતા વિચારતા સ્વરૂપનો નિશ્ચય થાય છે એમ નથી લીધું આયા. નહીતર તો સમય સારા દિવસ શાસ્ત્ર વાંચો એટલે ખબર પડે કે આત્મા નિત્ય છે, અભેદ છે, પછી જ છે, જરા મરણ રોગ આદિ રહી જ છે. ભાવવો જોઈએ આત્મા. ભાવનામાં ભાવતા ભાવતા દશા પ્રગટે, વિચારતા વિચારતા દશાના પ્રગટે, એવું વાત છે. આત્મ ભાવના ભાવતા ઠેર સુધી, કેવું જ્ઞાન સુધી આત્માને ભાવવાની વાત છે. તે વિચારતા વિચારતા સાથે સાથે આત્માને મૂળ સ્વરૂપે નિત્ય અછેદ્ય અભેદ્ય જરા રોગ મરણથી રહિત અવ્યાબાધ અનુભવ સ્વરૂપે ભાવતા 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 સ્વરૂપનો સમ્યક પ્રકારે નિશ્ચય આવે છે. આપણે નિશ્ચયનો થોડો વાત વિચારી લીધો અહીંયા પાછળ. નિશ્ચય સંબંધીમાં ઘણી વાતો લીધી છે, સ્વરૂપ નિશ્ચય સંબંધીમાં ઘણી વાતો કરી છે, જુદી જુદી રીતે જુદા જુદા પડખે. સ્વરૂપનો સમ્યક પ્રકારે નિશ્ચય આવે છે. આવા પ્રકારે સમ્યક ભાવે મોટા પુરુષોએ અયાસેલા ઉપસર્ગ પરિસરને સ્મૃતિમાં લાવતા જીવમાં એટલે પોતામાં તેમના આત્મબળનો સત્કાર પણ, ઉપાધિ પણ અને બહુમાન પણ આવતા તે પરિણામોનું ફળીભૂત પણ થવું સંભવે છે. શું છે આવા પ્રકારે સમ્યક ભાવે નાની પુરુષોનું જે ચરિત્ર છે એમાં મોટા પુરુષોએ અહિયાશીલા એટલે અનુભવ કરેલા, સહન કરેલા, અનુભવ કરેલા ઉપસર્ગ અને પરિષહો એને સ્મૃતિમાં લાવતા જીવમાં પોતામાં તે મહાપુરુષોનું આત્મબળ એનો સ્વીકાર આવે છે. એવા પ્રકારના પુરુષાર્થની ઉપાદેયતા આવે છે, તે મહાપુરુષો પ્રત્યે બહુમાન પણ થાય છે અને એવા પરિણામોનું આગળ જતા કંઈક ફળ આવે છે, ફળીભૂત થાય છે, એ પરિણામો ફળીભૂત થાય છે. અર્થાત તે વેદના પોતાના ક્ષયકાળે નિવૃત્ત થઈ નવા કોઈ કર્મનું કારણ થતું નથી. વેદના વેદનાના કાળે પૂરી થઈ જવાને નવું નવું બંધાય, તે પોતે પ્રયોગ કરવો અને મહાપુરુષોએ આવા પ્રસંગોમાં કેવી રીતે પુરુષાર્થને ઉપાડ્યો છે, કેવી રીતે આત્મકાર્ય કર્યું છે, શું એ વાત લીધી અને એમના પ્રત્યેનું બહુમાન વધારવું, એમના પ્રત્યેનું બહુમાન વધારવું. પ્રસંગ યાદ આવે છે પદ્મ પુરાણમાં રામચંદ્રજીનો ભૈન રામાયણ કહેવાય છે, રામચંદ્રજીનો આખો જીવનનો વિસ્તાર છે. સીતાજીને જંગલમાં મોકલી દીધા છે વગર વાંકે, ત્યાગ કર્યો ને છેલ્લે સીતાજીનો ત્યાગ કર્યો. ત્યારે એ સીતાજીનો તો જ્ઞાની હતા, પોતે પણ જ્ઞાની, સમ્ય જ્ઞાની હતા, એનું આત્મબળ કેટલું મજબૂત હશે. રોવા નથી મીજા કરે રે મને જંગલમાં એકલી મૂકી દીધી, એ મારો હું થશે. તો બહાદુરથી જવાબ દીધો છે, જરા દ્વેષ બુદ્ધિ નથી આવી રામચંદ્રજી પ્રત્યે. અહીં તો જરાક પ્રતિકૂળતા થાય એટલે કમાન છટકે. જંગલમાં મૂકી દીધા પછી દ્વેષ મૂકી નથી થઈ. હું બરાબર જાણું છું કે રામચંદ્રજીના હૃદયમાં મારા માટે કેટલો પ્રેમ છે, એમ છું માત્ર ફેર ન પડે એમને ખાતરી છે. મને મને કોઈ લોકો કારણસર એમણે આ પગલું ઉઠાવ્યું છે, કાંઈ વાંધો નહીં, જે થવાનું છે એ થશે. થોડો કેટલો વિકલ્પ પાવેલો આમ એટલી જંગલમાં મૂકવા કરતા કોઈ ઋષિમુનિના આશ્રમમાં મને, કોઈ આર્જિકાના આશ્રમમાં મૂક્યો, ઋષિમુનિ નહીં પણ કોઈ આર્જિકાનો આશ્રમ અહીંયા મને મોકલી દીધી વાત. તો મને કંઈ સંસારનો તો એવો મોહ છે નહીં, એના પતિ તો પુરુષોત્તમ પુરુષ હતા, બધી રીતે સર્વાંગ સંપૂર્ણ પુરુષ જેને કહીએ એવા હતા. મને કંઈ વાંધો નથી, આજે ગાના આશ્રમમાં મૂક્યો તો હું મારું આત્માનું પીડા કરીશ, કાંઈ વાંધો નહીં, હવે જંગલમાં કરીશ, બીજો હું દ્વેષ નથી આવ્યો. અને સંસાર વૃત્તિ એટલો વૈરાગ આવ્યો આવા ધર્માત્મા અને મહાપુરુષ, યુગ પુરુષ જેવા પુરુષ, યુગ પુરુષ એટલા માટે આજે હજારો વર્ષ પછી એનો સંપ્રદાય ચાલે છે, બીજો એટલા લોકો એની પાછળ થઈ ગયા, આજે એની પાછળ સંપ્રદાય મોટો ચાલે છે. જૈન જૈન સંપ્રદાય કરતા મોટો સંપ્રદાય એનો થઈ ગયો, તીર્થંકર નહોતા તો એ મુનિ સુવ્રતનાથ ભગવાનના સમકાલીન હતા. તીર્થંકર નો બધી હતો, મુનિ વિશ્વનાથ તીર્થંકર નો. હા, મુનિ સુવ્રતનાથ નું નામે અહીંયા જૈનોમાં તો એટલા નહીં આવડતું હોય. રામચંદ્રજી નો મોટો સંપ્રદાય ચાલે છે. પેલા સમર્થ પુરુષ થયા એને એમ છું, આવા સમર્થ પુરુષ, આવા વિશિક્ષણ પુરુષ, સંસારની અતિર કળાના જાણનારા, રાજ કેમ ચલાવવું એ જાણે છે, ધર્મ કેમ કરવો એ પણ જાણે છે, અને ન્યાય કરવામાં ગોથું ખાઈ ગયા, આ સંસારના ધિકાર છે. હવે આ સંસારમાં ફરીને પાછા જવું નથી, નથી ગયા પછી. લવકુશને જન્મ આપ્યો, લવકુશ ને રામ ને લડાઈ થઈ, ઓળખાણ નીકળી ગયા, તો બાપ દીકરા સામે સામે લડ્યા. આ કે હવે મારે તમારા મેલમાં આવવું નથી. વૈરાગ ઘણો આવી ગયો, તેનું આત્મબળ કેટલું, મનોબળ કેટલું, એ જોવાનું થયું. એટલે એમને પોતાને મને એમ કે તમારા પ્રત્યેનો જે પ્રેમ છે તો આટલી વાત કરી દઉં છું. લોભ લોકલાટ થી ભલે મારો ત્યાગ કર્યો, પણ લોકલાટ થી કદી ધર્મ નો ત્યાગ ન થાય તો ધ્યાનમાં ખૂબ તો ક્ષાયિક સમય દ્રષ્ટિ હતા, એટલે ધર્મનો ત્યાગ થવાનો પ્રસંગ પણ નથી. એ ભવે મોક્ષે જનારા ચરમ શરીરી જીવ છે, બીજું થવાનો બધા પ્રસંગ. પણ જ્ઞાનીઓને પણ ઉપસર્ગ આવે છે, આકરા ઉપસર્ગ આવે છે, ત્યારે એ કેવા પુરુષાર્થથી અહિયાસે છે, અહિયાસે છે એટલે એ ઉદયને પસાર કરે છે, અને બરાબર આત્માને ચૂકતા નથી. એટલે તેમનો આત્મબળનું સ્વીકાર પણ, સત્કાર પણ, ઉપાધિ પણ, બહુમાન પણ એ આવતા તે પરિણામોનું ફળીભૂત થવું સંભવે છે. અર્થાત તે વિજ્ઞા પોતાના ક્ષય કાળે નિવૃત્ત થઈ જશે અને નવા કર્મ બંધાશે. શરીર વેદના ન હોય તેવા સમયમાં, એટલે એવો ઉદય હોય, સાતા વેદનીનો ઉદય હોય ત્યારે, શરીર વેદના ન હોય તેવા સમયમાં જીવ જો દેહથી પોતાનું જુદાપણું જાણે, દેહનું અનિત્યપણું આદિ જાણે, અને મોહ અને મમત્વનો અભાવ કરે, તો તે મોટું શ્રેય છે. અસાતાનો ઉદય ન હોય તો પણ વેદ જ્ઞાનથી શરીરનો મોહ છૂટે, પ્રતિબંધ છૂટી જાય, તો આત્મકલ્યાણ થાય છે. એમાં તો કઈ સવાલ નથી. જોકે દેહનું મમત્વ ત્યાગવું તે દુષ્કર વાત છે, દેહનો પ્રતિબંધ છોડવો તે દુષ્કર વાત છે. મોટા મોટા મહામુનિ હોય છે, છઠ્ઠે સાતમે ગુણ સ્થાને એવી આકરે વેદના આવે કે બીજા મુનિઓને સ્થિતિકરણ કરાવે, એ વખતે ઉપદેશ આપે. આપણે કયા વર્ષ કરે ઉપદેશ આપે. જેમ કે થોડી થોડી આમ બેભાન થઈ જાય એવી સ્થિતિ વેદનામાં થઈ જાય, રાત પડી ગઈ હોય, તૃષા લાગે, રોગને કારણે તૃષા લાગે, એવો રોગ થયો કે રાત્રે તૃષા લાગે અને એમ થાય વિકલ્પ થઈ જાય, તો બીજા મુનિઓને ઉપદેશ આપે ત્યારે મિરાજ તમે તો કોઈ જ્ઞાન લેવા નીકળ્યા છો, અત્યાર સુધીમાં અનંતા દરિયા પી ગયા છો પાણીના, તો તમારી તૃષા મોટી નથી, પાણી પીવાથી તૃષા નથી મોટતી, તો અસાતાવેદની નો ઉદય છે, પાણીની તરસ લાગે તે અસાતાવેદની નો ઉદય છે, એટલે પાણી પીવાથી તૃષા ન મોટે, ફરીને પાણી પીવું જ પડે, એને એ ઉદય આવવાનો પાછો પરસા લાગવાની, તમે તો અનંતા દરિયા પી ગયા છો, હવે આત્માને સમ્યક પ્રકારે જ્ઞાનમાં ધ્યાનમાં લઈને ઊંડા ઉતરી જાઓ તો ફરીને તૃષાનો રોગ આવે એવી વેદના ઉપડે, એટલે જો એવા ઉદય આવ્યા પહેલા જો કોઈ આત્મકલ્યાણ કરી લઈએ તો બહુ મોટું શ્રેય છે, બહુ મોટું આત્મકલ્યાણનું કારણ છે, જોકે દેહનો મમત્વ ત્યાગવું તે દુષ્કર વાત છે, તેઓ સાતા અસાતા કાળે થતો અનુભવ જોતા ભાસે છે કે દેહનું મમત્વ છોડવું એ સાધારણ વાત નથી, તો પણ જેનો તેમ કરવા દ્રઢ નિર્ધાર છે કે દેહનું મમત્વ તોડવું જ છે, એવો જેનો દ્રઢ નિર્ધાર છે અને પ્રયત્ન કરે છે, નિર્ધાર પછી પ્રયત્ન કરે, નિર્ધાર ન થાય તો પ્રયત્ન ન થાય, તેઓ નિર્ધાર કરે છે, પ્રયત્ન કરે છે, તે પ્રયત્નમાં અવશ્ય ફળીભૂત થાય છે, આ માર્ગની વિશિષ્ટતા જે છે, સુંદરતા જે છે, કે પુરુષાર્થ કરે નાપાસ થતો નથી, તે નિષ્ફળ જતો નથી, પુરુષાર્થ કરે એ સફળ થાય થાય ને થાય, પણ એક વાર તો બરાબર જજુમવું પડે, કેમ કે પ્રકૃતિ વણાઈ ગઈ છે, દેહ તે હું, દેહાધ્યાસ એ ઓછો નથી કર્યો, એ દેહાધ્યાસ શું ચોથા ગુણ સ્થાને છૂટ્યા પછી પણ ચારિત્ર મૂળનો દેહ ઉપરનો રાગ ઉભરીએ છે, સંસ્કાર છે ને દેહ તે હું, એ સંસ્કાર નિર્મૂળ થતા જજુમવું પડે, એમાં અસાતાનો ઉદય આવે ત્યારે, પણ પુરુષાર્થ કરે તો સફળ થાય થાય ને થાય છે, એક આની અંદર મોટી હૈયા ધારણ રહી એવી વાત છે, પુરુષાર્થ કરે એ નિષ્ફળ નહીં જાય, એટલે પુરુષાર્થને પ્રેરણા મળે એવો એ વિષય છે, પુરુષાર્થ મૂકવો ને ગમે તે પરિસ્થિતિમાં પુરુષાર્થને છોડવો નહીં, ગમે એવો ઉદય આવે ને હારી ન જવું, મૂકીને દેવી વાત ઉદયની સામે ભલે ટીંગાઈ જવું પડે તો આખે આખા ટીંગાઈ જવું, પૂરું વજન દેવું, કામ કરવું છે એટલે કરવું જ છે, હવે આવેલી તકને ચૂકવી નથી, ગાંઠ મારી દેવી છે, આ તક આવી છે હવે છોડવી નથી, પાંચસો ને નવ થયો શાંતિ.
બોલો પરમકારી દેવનો જય ઓમ જીનવાણી માતનો જય ઓમ સનાતન દિગંબર જૈન ધર્મનો જય ઓમ જય જીનેન્દ્ર.